સજાનંદ સ્વામી મહારાજની જય.
તારીખ 29/12/2014.
વચનામૃત લોયા 15, ભૂંગળી તથા ગાયના દ્રષ્ટાંતે આત્મદર્શનનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1877ના માક્ષરવદી 13ને દિવસ રાત્રિને સમય શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો ફેંટો માથે બાંધ્યો હતો તથા બીજે ધોળે ફેંટે બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ને ધોળી પછેડી તે ભેગા કરીને ઓઢ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ દેશ દેશના હરિભક્તની સભા તથા પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા, જે આ જીવ છે તે અધ્યાત્મ અધિભૂત અને અધિદૈવપણે કરીને સર્વદેહમાં નખશિખા પર્યંત વ્યાપીને રહ્યો છે અને દેવતાને ઇન્દ્રિયો રૂપે કરીને જીવનું ભોગતાપણું છે, પણ દેવતા ઇન્દ્રિયોથી પૃથકપણે ભોગતા નથી. ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી, જે હે મહારાજ, ત્યારે એમ કહેવાય છે જે જીવ જે તે સામાન્યપણે સર્વદેહમાં વ્યાપીને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે ત્યારે સર્વે ઠેકાણે સરખું જાણપણું નથી જણાતું, તેનું કેમ સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ સૂર્ય છે તે કિરણે કરીને સર્વ પદાર્થમાં વ્યાપીને રહ્યો છે, પણ આગળ જેવું પદાર્થ છે ત્યાં તેવો સૂર્યનો પ્રકાશ જણાય છે. કેમ જે કાચની ભૂમિ હોય તથા સ્વચ્છ નિર્મળ પાણી હોય ત્યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે, તેવી રીતે પાણાની ભૂમિ, રેતીની ભૂમિ તથા ડોળાયેલું પાણી તેમાં જણાતો નથી. એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્યૂન અધિકપણું જણાય છે તેમ એ જીવ ઇન્દ્રિયો અંતઃકરણ ગોલક એ સર્વેને વિશે સમાનપણે રહ્યો છે, પણ ઇન્દ્રિયોને વિશે સ્વચ્છપણું છે માટે તેને વિશે વિશેષ પ્રકાશ જણાય છે. જુઓ ને, નેત્રમાં જેવું તેજ જણાય છે તેવું નાક કાનમાં કોઈ દિવસ જણાય છે? નથી જણાતું. અને ચાર અંતઃકરણનું અતિ સ્વચ્છપણું છે તો ત્યાં જીવનો અધિક પ્રકાશ જણાય છે અને બીજા ઇન્દ્રિયોમાં ન્યૂન જણાય છે, પણ જીવ તો સર્વદેહને વિશે સમાનપણે રહ્યો છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે એ જીવને કેટલાક તો તારા જેવો દેખે છે તથા દીવાની જ્યોત જેવો દેખે છે તથા બપોરિયા જેવો દેખે છે, તે કેમ સમજવું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ તો એમ છે જે જેમ જેને અક્ષી વિદ્યા છે તેને નેત્ર દ્વારાએ જીવનું દર્શન થાય છે ને તેને વિશે ભગવાનની મૂર્તિને પણ દેખે છે, તેમ જેને જે ઇન્દ્રિય દ્વારા લક્ષ્ય થયો તેઓ આત્માને દેખે છે. જેમ કાચનું પૂતળું મનુષ્યને આકારે કર્યું હોય તેને જે જે અવયવ તથા મુવાળા તથા નાડીઓ તે સર્વે કાચના હોય ને તે પૂતળાની માહિલી કોરે તેજ ભર્યું હોય તે તેજ દેખાય, તે જેવો ભૂંગળીનો અવકાશ હોય તે પ્રમાણે દેખાય છે, પણ સમગ્ર નથી દેખાતું. તેમે જીવનું સ્વરૂપ જેણે જેવું દીઠું છે તેવું કહે છે, પણ એની નિરાવરણ દ્રષ્ટિ નથી થઈ માટે એને જેવો આત્મા છે તેવો નથી દેખાતો, અને જ્યારે એની નિરાવરણ દ્રષ્ટિ થઈને આત્મા કાર્ય થાય છે ત્યારે ઇન્દ્રિયોના ગોલકના જે વિભાગ તે એની દ્રષ્ટિમાં નથી આવતા ને જેવો આત્મા છે તેવો જણાય છે. જેમ જે આકાશની દ્રષ્ટિને પામ્યો હોય તેની દ્રષ્ટિમાં બીજા ચાર ભૂત નથી આવતા, તેમ જેની નિરાવરણ દ્રષ્ટિ થાય છે તેને ગોલક, ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ તેણે કરીને જણાતા જે જીવના પ્રકાશના ભેદ તે દ્રષ્ટિમાં નથી આવતા ને જેવો જીવ છે તેવો યથાર્થ જણાય છે, અને ભેદ દૃષ્ટિવાળાને જેવો છે તેવો નથી જણાતો. જેમ કોઈકે ગાયનું પૂંછડું દીઠું, કોઈકે મુખ દીઠું, ખૂર દીઠો, પેટ દીઠું, સ્તન દીઠો, તે જેણે જે જે અંગ દીઠું તે ગાયનું જ દીઠું છે, પણ જેવી ગાય છે તેવી કોઈએ દીઠી નથી, અને એક અંગ દીઠું માટે ગાય દીઠી પણ કહેવાય. તેમ એ આત્માના પ્રકાશનું દર્શન જેટલું જેને ઇન્દ્રિયો દ્વારા અથવા અંતઃકરણ દ્વારા થયું તેટલો તે આત્મદર્શી કહેવાય, પણ સમ્યક આત્મદર્શન એને કહેવાય નહીં. માટે અમે તો એ જીવને વિશે એવી રીતે સામાન્ય વિશેષપણું કહીએ છીએ. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, તમે જીવને તો નિરાકાર કહ્યો, ત્યારે તે જીવને વિશે ભગવાન રહ્યા છે તે પણ અલિંગપણે રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાન તો ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ અને જીવ એ સર્વના આશ્રયપણે રહ્યા છે તે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ ભેળે ગોપીઓને કહેવરાવ્યું છે, જે ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને જીવ તેના આશ્રયપણે કરીને તમારે સમીપે હું રહ્યો છું, જેમ પંચમહાભૂત બ્રહ્માંડને વિશે રહ્યા છે ને તેના તેજ સર્વના દેહમાં રહ્યા છે, તેમ જે હું આ મથુરામાં રહ્યો છું તે તો જેમ મહાભૂત વિશેષપણે કરીને બ્રહ્માંડને વિશે રહ્યા છે તેમ રહ્યો છું, અને જેમ એ ભૂત જીવોના દેહોમાં સામાન્યપણે રહ્યા છે તેમ હું તમારે પાસે રહ્યો છું, અને જે હું દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો, પણ રહ્યો તો મૂર્તિમાન છું. ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, એ ભગવાન ઇન્દ્રિયાદિકના આશ્રયપણે રહ્યા છે તે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે રહ્યા છે કે પોતે સ્વયં પુરુષોત્તમપણે રહ્યા છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે જીવ, પુરુષ, અક્ષર અને પુરુષોત્તમ એ સર્વેનું તેજ પ્રકાશપણે તો સજાતીય છે, માટે એમના પ્રકાશના ભેદ પાડવાને તો કોઈ સમર્થ છે નહીં, અને ભેદ તો અતિશય છે પણ તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી, અને જેને એ ભગવાન કૃપા કરે છે તેણે કરીને તેને પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય છે. પછી તે એમ જાણે છે, જે આ હું છું ને આ પુરુષ છે ને આ અક્ષર છે ને એ સર્વેથી વિલક્ષણ એવા આ પુરુષોત્તમ છે. એવી રીતે એ સર્વેને પૃથકપણે દેખે છે ને એમના પ્રકાશને પણ વિલક્ષણપણે દેખે છે, પણ બીજો તો કોઈ પૃથક દેખવાને અર્થે સમર્થ થાય નહીં, માટે એ ભગવાન સૂજે એ રૂપે કરીને રહ્યા છે પણ પોતે જ રહ્યા છે. અને વેદાંત જે ઉપનિષદ તથા યોગ તથા સાંખ્ય એ ત્રણ શાસ્ત્ર સનાતન છે, તે એ શ્રીકૃષ્ણ પરમાત્માનું જ વર્ણન કરે છે. તે એ ત્રણ શાસ્ત્રના મત તમને અમે પૃથક પૃથકપણે કરીને કહીએ તે સાંભળો. તેમાં જે સાંખ્યવાળા છે તે તો 24 તત્વને કહીને તેથી પર 25માં પરમાત્માને કહે છે, પણ જીવ ઈશ્વરને પૃથકપણે નથી કહેતા. તેનો એ અભિપ્રાય છે, જે તત્વ છે તે જીવ વિનાના હોય નહીં, માટે તત્વ ભેળો તદાત્મકપણે રહ્યો જે જીવ તેને તત્વરૂપ જ કહે છે, પણ તત્વ થકી પૃથક નથી કહેતા. અને જેમ જીવને 24 તત્વરૂપ માને છે તેમ બ્રહ્માંડાભિમાની જે ઈશ્વર તેને પણ 24 તત્વરૂપ માને છે. એવી રીતે જીવ ઈશ્વર એ બેયને તત્વરૂપ માનીને તત્વ ભેળે જ એને ગણે છે, પણ તત્વથી નોખા નથી ગણતા. અને એ 25માં પરમાત્માને કહે છે, એ સાંખ્યનો મત છે, પણ એમ ન સમજવું જે જીવ નથી, કાંજે સાંખ્યવાળે ષટ સંપત્તિ શ્રવણ મનન નિધિ ધ્યાસાદિક સાધન કયા છે તે જીવને જ કરવાના કયા છે, પછી તે સાધને કરીને વિચારને પામે ને તે વિચારે કરીને તત્વ થકી પોતે નોખો પડે ને પોતાને બ્રહ્મરૂપ માને ને પરમાત્માને ભજે, એવી રીતે સાંખ્ય મત છે. તે મોક્ષ ધર્મમાં શુકજી પ્રત્યે નારદજીએ કહ્યું, જે
ત્યજ ધર્મમ અધર્મમ ચ ઉભે સત્યા નૃતે ત્યજ, ઉભે સત્યા નૃતે ત્યક્ત્વા એન ત્યજસી તત્ત્યજ.
એનો અર્થ એમ છે, જે જ્યારે મુમુક્ષુ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ, સત્યરૂપ અસત્યરૂપ જે જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને અને જે વિચારે કરીને એને તજે છે તે વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મરૂપે રહેવું, પણ દેહે કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો કયો નથી, એ શ્લોકનો એ અર્થ છે. અને યોગવાળા છે તે 24 તત્વને પૃથક ગણે છે, અને જીવ ઈશ્વરને 25માં કહે છે ને પરમાત્માને 26માં કહે છે, અને વિવેક કરીને 25માને તત્વ થકી પૃથક સમજીને તેને વિશે પોતાપણાની દ્રઢતા માનીને 24 તત્વની જે વૃત્તિઓ તેનો પિંડ ભાવે કરીને બળાત્કારે 26માને વિશે રાખે, પણ વિષય સન્મુખ જવા દે નહીં, અને એમ સમજે, જે મારી વૃત્તિ ભગવાનને મૂકીને બીજે ઠેકાણે જશે મને સંસ્કૃતિ થશે, માટે અતિ આગ્રહ કરીને ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તેને ભગવાનને વિશે રાખે. અને જે સાંખ્યવાળો છે તે તો એમ સમજે, જે મારે ઇન્દ્રિયો અંતઃકરણ જ નથી તો જશે ક્યાં, માટે પોતાને બ્રહ્મરૂપ માનીને નિર્ભય રહે છે. અને જે યોગવાળો છે તે તો ડરતો જ રહે છે, જેમ કોઈ પુરુષના હાથમાં તેલનું માથા લગણ ભરેલું પાત્ર હોય ને તે પુરુષને પગથિયાને ઉપર ઊંચું ચડવું હોય ને બે કોરથી ઉઘાડી તરવારવાળા પુરુષ ડરાવવાને ઉભા રહ્યા હોય ને તે તેલને ઢળવા દેવું ન હોય ને તે પુરુષ જેવો ભયને પામે તેમ યોગવાળો વિષય થકી બીને ભગવાનને વિષય વૃત્તિઓને રાખે છે એ યોગનો મત છે. અને વેદાંત જે ઉપનિષદ તેનો મત એ છે જે સર્વના અતિશય મોટા કારણ એવા જે પુરુષોત્તમ નારાયણ બ્રહ્મ તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વેને મિથ્યા માને છે. જેમ આકાશની દ્રષ્ટિને જે પામ્યો હોય તે બીજા તત્વને દેખે નહીં, તેમ એ બ્રહ્મને જે દેખતો હોય તે બીજા કોઈને દેખે નહીં એવી રીતે વેદાંતનો મત છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે લોયાનું 15મું જે તે થયું.
સ્વામીની વાતું પ્રકરણ 5 મહિમા અને કૃતાર્થપણું.
વાત 401. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે બે પ્રકારના સાધુ સત્સંગી છે તેમાં એક વિષય મળે તો રાજી થાય ને એક વિષય ટળે તો રાજી થાય. વાત 402. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઘરેથી આવે ત્યારે બે પ્રકારની તાણ હોય છે, તે આલોકની ને પરલોકની. તેમાંથી એક તાણ રહે તેમાં પરલોકની તાણ રહે એવા તો વિરલા, કેમ જે એવા શબ્દના કેનારા ન મળે ત્યારે જીવ તે શું કરે. બાકી આલોકમાં ચોટાડે એવા શબ્દ ઘણા આવે. વાત 403. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ત્યાગી હોય ને બે મહિના સ્ત્રીના હાથના ઘડેલા રોટલા ખાય તો તેની સ્મૃતિ કરાવી દે. તે ઉપર વાત કરી જે કહો તો રાજા રસોઈ કરું, તેમાં એનો મત એમ જે એવી ખીર કરીને ખવડાવું તે બ્રહ્માંડની સ્ત્રીઓ બધી સાંભળી આવે એમ કહ્યું. એક સ્ત્રી વિના બીજા ક્યાં વિષયનો ત્યાગ છે ને ક્યાં વિષયનો અભાવ છે તે તો તપાસીને જુએ ત્યારે જણાય. ને સ્ત્રીનો તો દેહ કરીને ત્યાગ છે તો પણ તેને જોઈ લે, અને ત્યાગી થઈ બેઠો છે તો પણ તપાસ કરવો જે કેટલું ત્યાગ કર્યું છે. વાત 404. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે લાડવા ન ખાવા ને કહો તો સાચું કહીએ જે ગ્રહસ્થના છોકરાને લાડવા વળાવીને થોડાક દિવસ ખવરાવે છે તેનું દૈવત 12 મહિના સુધી રહે છે, ત્યારે આ તો નિરંતર લાડવા ખાશે તેનો ત્યાગ કેમ પાર પડશે. ને આ તાવડા તો રાત્રિ પ્રલય સુધી નહીં ઉતરે. વાત 405. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ઉપરથી ભગવું કર્યું પણ જીવ ક્યાં ભગવો છે, એવું હોય તે પણ જોવું. વાત 406. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે વાસુદેવ અરે શબ્દ હર કોઈ બોલે તેથી જેમ તરત ઊભું થવાય છે એમ મોટા કોઈ ક્રિયા સારું બોલાવે તેમાં ન ઉઠાય એ ખોટ કહેવાય. વાત 407. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે એક સાધુ કહે આપણા કર્મમાં લાડવા નહોતા ને આ તો ભગવાનના પ્રતાપે એમની ઈચ્છાએ મળે છે માટે ભોગવવું તેનો બાદ નથી, ત્યારે સ્વામી કહે સમજણ ખોટી છે, કેમ જે ખાવા પીવા તો ઘણા વિમુખને પણ મળે છે. ત્યારે કોઈકે કહ્યું જે મહારાજ પણ સંતને લાડવા આદિ જમાડતા, ત્યારે સ્વામી કહે એ તો એમ સમજવું જે જીવને પોતાની સ્મૃતિ થાય તે સારું જમાડતા, પણ મહારાજનો એવો મત નહીં જે વિષય ભોગવવા. વાત 408. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ખાઈને દેહ ઝાડું કરવું ને જાજું ઊંઘવું એ બે મને ગમે નહીં, કેમ જે બે કામના હેતુ છે ને મન પણ નવરું રહે તો વ્યભિચાર કરે માટે નવરું ન રાખવું. વાત 409. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભેખમાં આવ્યા પછી દેહાભિમાન વધી જાય છે ને પછી તેને કોઈ કારસામાં લે ત્યારે દુઃખ થાય. વાત 410. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ગ્રહસ્થને રૂપિયાનું ભજન થાય છે ને ત્યાગીને દેહનું ભજન થાય છે. વાત 411. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ડાયો હોય તેને વઢે ત્યારે રાજી થાય ને મૂર્ખ હોય તેને વખાણે ત્યારે રાજી થાય એમ મહારાજ કહેતા. વાત 412. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાન તથા એકાંત એ બેયનો સ્વભાવ એમ જે આ લોકમાં બોલવામાં તથા ક્રિયામાં તાલમેલ નહીં બાકી બીજાને તાલમેલ તે પ્રત્યક્ષ દેખાય છે. વાત 413. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે મોટા સાથે હેત થયું હોય તો વાસનાવાળાના અંતરમાં પણ સુખ આવે ને તે વિના તો નિર્વાસનિક થયો હોય તો પણ લુખ્ખો રહે. વાત 414. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે લાખો માણસને સત્સંગ કરાવે ને પોતે નરકમાં જાય એમ પણ થાય કેમ જે જીવનું કલ્યાણ કર્યું તે તો ભગવાને કર્યું. જેમ સાહુકારનો ગુમાસ્તો હુંડી લખે તે સ્વીકારાય તેમ. વાત 415. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે પંચાળાના પેલા વચનામૃતમાં કહ્યું છે જે જેમ જેમ ભગવાનનો સંબંધ રહે તેમ તેમ સુખ થાય છે તે ભગવાન પરોક્ષ હોય ત્યારે કેમ સંબંધ રહે. પછી ઉત્તર કર્યો જે કથા કીર્તન વાર્તા ભજન ને ધ્યાન તેણે કરીને સંબંધ કહેવાય ને તે કરતા પણ મોટા સાધુનો સંગ એ તો સાક્ષાત ભગવાનનો સંબંધ કહેવાય ને ભગવાનનું જ સુખ આવે કેમ જે તેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે ને પ્રત્યક્ષ હતા ત્યારે પણ જેવા છે તેવા ન જાણ્યા તો સંબંધ ન કહેવાય ને એમ જાણ્યા વિના તો પ્રત્યક્ષ હોય તો પણ શું ને તેમજ જે સંતમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે તેને જાણે તો આજ પ્રત્યક્ષ જ છે ને એમ જાણ્યા વિના તો આજે પરોક્ષ છે. ત્યારે એક સાધુએ કહ્યું જે મૂર્તિ પ્રત્યક્ષ નહીં ત્યારે સ્વામી બોલ્યા જે પ્રત્યક્ષ ભગવાન તથા સંતના ચરિત્રમાં મનુષ્ય ભાવ આવે તો અમાવાસ્યાના ચંદ્રમાની પેઠે ઘટી જાય છે ને દિવ્ય ભાવ જાણે તો બીજના ચંદ્રમાની પેઠે વધે છે. તે મૂર્તિઓ શું ચરિત્ર કરે જે તેનો અવગુણ આવે ને ઘટી જાય. માટે બોલતા 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 ચાલતા જે ભગવાન તે જ પ્રત્યક્ષ કહેવાય ને મોટા સંત હોય તે જ મૂર્તિઓમાં દૈવત મૂકે છે. પણ મૂર્તિઓ શાસ્ત્ર ને તીર્થ એ ત્રણ મળીને એક સાધુ ન કરે ને એવા મોટા સંત હોય તો મૂર્તિઓ શાસ્ત્ર ને તીર્થ એ ત્રણેને કરે. માટે જેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા હોય એવા સંત તે દ્વારે પ્રત્યક્ષ ભગવાન છે. વાત 416. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે કલેશ કેમ ન આવે એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે રાગ પક્ષ ને અજ્ઞાન એ ત્રણ ન રહે તો કલેશ ન આવે ને એમાંથી એક હોય તો પણ કલેશ આવે. વાત 417. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે સાધુતાના ગુણ હોય તેવો ગ્રહસ્થ પણ સાધુ કહેવાય પણ લુગડા રંગ્યા તેણે કરીને સાધુ ન કહેવાય. વાત 418. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે હરેક વાત સાંભળીને તે આકારે થઈ જવું એવી તો કોઈ મોટી ખોટ જ નથી. મોટા મુક્તાન સ્વામી આદિ પાસે કોઈ વાત કરે તે પ્રથમ તો સાંભળી રહે પછી બોલવું ઘટે તો બોલે નિકર ન બોલે આનું મૂળ પ્રતિલોમ છે. વાત 419. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે બોલવું તો ઘટે તે પણ સમજવું તો ખરું. પછી બોલ્યા, જે કોના રાધારમણ ને કોના ગોપીનાથ, આપણે તો એક સ્વામિનારાયણની ઓળખાણ છે ને મહારાજ તેડવા આવે છે તે બેડા સાધુ કદાપી આવે છે, પણ કોઈ અવતાર તો સાથે આવતા નથી ને અવતારના તો ટોળા છે, તેની આપણને ઓળખાણ નથી ને મહારાજની આજ્ઞા છે તે દેવને થાળ ધરવા ને પ્રસાદી જમવી, બાકી રોટલા ખાવા. પણ સમજવાનું તો આટલું જ છે, જે બીજાને પુરુષોત્તમ ઠેરાવે છે તો આ તો પુરુષોત્તમ જ છે, ને આમ ન સમજે તો કોઈકનો ભાર રહી જાય. મારા જે શિક્ષાપત્રીમાં લખ્યું છે તે તો સમાસ માટે છે.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 12. ભક્ત. શ્રી હરિએ કનિષ્ઠ ભક્તની વાત પત્રમાં લખતા કહ્યું, કનિષ્ઠ ભક્ત ભક્તિ ગૌણપણે કરે અને તેને જગતનું પ્રધાનપણું અધિક રહે. ભગવાનનો નિશ્ચય હોય પણ દેહાત્મ બુદ્ધિ સહિત હોય, સંતમાં ચિત્ત ઠરે પણ જગતમાં આસક્તિ રહે, સંતની સેવા કરવામાં ઉત્સાહ હોય પણ એ ભક્તને જેવી પરોક્ષમાં પ્રતીતિ છે તેવી પ્રગટમાં થતી નથી. મૂર્તિ ન દેખે તો ગદગદ કંઠ થઈ જાય. ભગવાન પ્રગટ બિરાજતા હોય ત્યારે તે દર્શન મૂકીને ધ્યાનમાં બેસી પરોક્ષનું ચિંતવન કરે, તેવા ભક્તને પરોક્ષ ભક્ત સાથે જેવી સુવાણ થાય છે તેવી પ્રગટના ભક્ત સાથે થતી નથી, હેત પણ થતું નથી, અને પરોક્ષના જેવું મહાત્મ્ય પણ પ્રગટના ભક્તનું જાણતો નથી. તેની રૂચિ મુજબ ભગવાન તેને પ્રાપ્તિ કરાવે છે ને વૈકુંઠ લોકમાં વસાવે છે. પ્રોક્ષ ભક્ત કું હિત રહે જૈસા, પ્રત્યક્ષ ભક્ત કું હિત નહીં તૈસા, પ્રોક્ષ જૈસે મહાત્મ્ય ન રહાય તેહી કર વૈકુંઠ તામે વસાય. ફરી ઉત્તમ ભક્તની ઓળખ આપતા શ્રીહરિ પત્રમાં કહે, ભગવાન વિના જેને કોઈ ઈચ્છા નથી તેને ઉત્તમ ભક્ત જાણવો, એવો ભક્ત અક્ષરધામને પામે છે અને ભગવાનનું સુખ લે છે. જેને પરબ્રહ્મ પુરુષોત્તમ પરમાત્માનો સત્સંગ સંબંધ થયો છે એવો ભક્ત પોતાના આત્મ સ્વરૂપને બ્રહ્મ અક્ષર બ્રહ્મ માને છે, પોતાને બ્રહ્મ માની ભગવાન પરબ્રહ્મની સેવા કરે છે, એ સેવા જેવી બીજી કોઈ પ્રાપ્તિ તે માનતો નથી. ભગવાન બિન નહીં ઈચ્છા જાહી, એસે ભક્ત ઉત્તમ રહે તાહી, અક્ષરધામ કું પાવત તેહુ ભગવાન કે સુખ લહત હે એહુ, પુરુષોત્તમ પરબ્રહ્મ જેહી પરમાત્મા કહાવત તેહી, તાકે ભયે સત્સંગ જો એસે ભક્ત હિ જોઉ, પોતા કે આત્મ સ્વરૂપ કું બ્રહ્મ હિ માનત સોઉ, આપ કું બ્રહ્મ માની કે ભગવાન કી કરત સેવ, સેવા સમ પ્રાપ્તિ કોઉ દેખત નહીં રહેવ. શ્રી હરિએ ત્રણ પ્રકારના ભક્તોની વાત પત્રમાં કર્યા પછી કહ્યું કે ભગવાનની સેવાને જે ભક્ત પ્રવૃત્તિ કહે છે એવા ભક્તને ભગવાન બદ્રિકાશ્રમ કે શ્વેત દ્વીપમાં રાખે છે. ગઢપુરમાં શ્રીહરિએ હરિજનો પ્રત્યે વાત કરતા કહ્યું, પાકા સત્સંગીની ઓળખાણ એ છે કે સુખ દુઃખમાં એક રંગ રહે, સત્સંગ વિનાનું ગમે તેવું સુખ હોય તેને નકામું માને, સત્સંગથી વિમુખ કરાવે એવી રિદ્ધિ સિદ્ધિનો ત્યાગ કરે, દેહમાં દુઃખ આવે તો પણ સત્સંગ મોડો ન પડે, સત્સંગ થતા પુત્ર કે ધનનો નાશ થાય કે માતા પિતા દ્વેષ કરે, ઘર બળી જાય, કુળ કુટુંબ રૂઠે તો પણ સત્સંગ મોડો ન પડે, પણ સત્સંગમાં વિરોધ કરનારાઓને તૃણ સમાન ગણે, સત્સંગ કરતા ગુરુ કોપે, દીર્ઘ રોગ થાય, મૃત્યુ થાય, એમ ગમે તેવું વિઘ્ન આવે તો પણ સત્સંગની દ્રઢતા ઘટે નહીં, તે હરિભક્ત સત્સંગી શિરોમણી અને શુરવીર છે. તેની વાત સાંભળીને પણ બીજા ભક્તો શુરવીર બને છે. વિપત્તિમાં પણ પાકો સત્સંગ રાખે તે ભક્ત હરિશ્ચંદ્ર અને પ્રહલાદની પેઠે વિખ્યાત થાય છે. સત્સંગને માટે દુઃખ સહે તેને ભગવાન સર્વોપરી સુખ આપે છે. શ્રીહરિએ ગઢપુરમાં વાત કરતા કહ્યું, જે હરિભક્તો સત્સંગને પોતાનો માને છે તે અમારા માટે, સંતો માટે કે મંદિરને માટે ફાવે તેટલું કરવું પડે તો પણ મનમાં કઠણ માનતા નથી, સમજણમાં ફેર તેટલું જ કઠણ પડે છે. શ્રીહરિ કહેતા, ભગવાન અને ભગવાનનું અક્ષરધામ એ વિના અનંત બ્રહ્માંડોના અપાર વૈભવ પણ વિઘ્ન કરતા છે ને કાળનું ભક્ષણ છે, એમ જાણી સત્સંગ કરે તેને સત્સંગી કહેવાય.
પ્રગટ ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજની જય.
સજાનંદ સ્વામી મહારાજની જય. ધાબા ડુંગરી, તારીખ 3/1/84, સાંજે 5 વાગે, પ્રાર્થના પરમ પૂજ્ય સ્વામી શ્રી.
સારા અને નરસા સંસ્કારોનું દર્શન થાય, બુદ્ધિપ્રધાન જે સેવક હોય એને સારા અને નરસા સંકલ્પો વિકલ્પો દેખાય, ગુડાઘાટ દેખાય. પ્રીતિપ્રધાન સેવક હોય આનંદ પ્રકારની અપેક્ષાઓનું દર્શન થાય, વિશ્વાસ પ્રધાન સેવક હોય ઘોર અંધકાર દેખાય, દાસત્વ પ્રધાન સેવક હોય એને શૂન્ય અવસ્થા દેખાય, કાંઈ ખબર જ પડે. આપણે જાણી રાખવું, ભજન કરતા આગળ 4 ભાવના મૂકવી. પહેલી વાત એ, હે મહારાજ, હે ગુણાતીત પુરુષો, તમને સંભાળવા છે, તમને સાથ આપવો છે, તમારા બળે જીવવું છે, તમારી પ્રાપ્તિ થઈ ગઈ, પૂર્ણ કામ થઈ ગયું, તમારા સંબંધે હું અક્ષરધામમાં, મને એવું બળ આપો આનંદ સહિત ભજન કરી શકું, હે મહારાજ એવું બળ આપો, તમારે વિશે મધ્યના 50 પ્રમાણે સર્વોપરી પ્રીતિ થાય, મારી અને તમારી વચ્ચે કોઈ વ્યક્તિ પદાર્થ પ્રસંગ બંધનરૂપ ન બને, વ્યક્તિ પદાર્થ પ્રસંગ શક્તિના આકારે ન થો, તું જ એક સર્વોપરી રીતે મારા ચૈતન્યને વિશે બિરાજમાન રહો, અથવા તને જ એક સંપૂર્ણ સાથ આપો, એવી કોક સૂઝ, એવી કોક બુદ્ધિ આપો, તારી સાથે સર્વોપરી પ્રીતિ કરવી છે, દેહને મનને બુદ્ધિને અંતકરણ બધાને જ બાજુમાં રાખીને તને સંભાળવા છે, તો એવું કરી આપજો, સમગ્ર તંત્રને બાજુમાં રાખીને અથવા એની રાખ કરીને એની ઉપર બેસીને હું તમને સંભાળ્યા કરું, એવો બુદ્ધિયોગ આપજો. ગમે તેવા ભૂરાઘાટ સારા નરસા વિચારો, ગમે તેવો ઘોર અંકાર કે ઉદાસીનતા, ગમે તેવો સુનકાર, એ બધા જ નાલાયક જડ દેહભાવને દેહભાવની અસર નીચે આવ્યા સિવાય એની કેવળ ઉપેક્ષા કરી તને સંભાળ્યા. આજે એટલી જ પ્રાર્થના કરું છું, વર્ષોથી મન બુદ્ધિના ચાડે ચડીને એ રીતે જીવ્યા છે, હવે તું અને તારા મુક્તો ભગવદીના ગમતામાં વર્તી 24 કલાકની હરેક સેકન્ડે તને સંભાળતા સંભાળતા જીવું છે. પહેલી ભાવના આ મૂકવાની, ધૂમ કરી લ્યા પછી બીજી ભાવના આપણે એ મૂકવી, રહે ભાર ન ભૂતાવળનો, હે મહારાજ, હે સ્વામી, હે ગુણાતીત પુરુષો, કોઈ ભાર માથે રાખીને ફરું નહીં, મનનો બુદ્ધિનો વ્યવહારનો સેવાનો સમજણનો જ્ઞાનનો શક્તિનો સૂઝનો, કેવળ તારા બળે આશરે જીવું, એવું કરી આપશે. જે સેવા વડીલ સંતો સોંપે મીઠાશથી અહોભાવે તને રાજી કરવા કરેજો, પણ મારું ભોડપણ કે મારું ડાપણ સુહૃદ ભાવમાં ખંડન કરતું હોય, મને એવું બળ આપજે જેના ફળ સ્વરૂપે સહજતાથી તારી પ્રસન્નતા ને અર્થે સેવા સહજ થયા. પણ મન બુદ્ધિના ભારમાં અટવવ નહીં, એના આકારે ન થવું. તું જ કરી રહ્યો છું, તારા જ આ સ્વરૂપો છે, તું જ રાજી થઈ રહ્યો છું, તારી સેવા થઈ રહી છે, એવી ભાવના સેવા દરમિયાન અખંડ રખાવજે.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.